મહારાજ જે બોલતા હોય એ શબ્દને બહુ વ્યવસ્થિત સમજવા પડે. અહીંયા મહારાજ એમ કીધું, વાસુદેવ મહાત્મા જેવો કોઈ ગ્રંથ જ નથી, એની એ જ ભાષામાં જો તમે લો તો દુનિયાનો કોઈ ગ્રંથ વાસુદેવ મહાત્મા કરતાં શ્રેષ્ઠ ન થાય. એટલે એનો મિનિંગ એમ થાય, એના એ શબ્દો જે એમને એમ સમજો તો કે વચનામૃત સત્સંગ જીવન કોઈ પણ ગ્રંથ હોય બધા એ કરતાં વાસુદેવ મહાત્મા ગ્રંથ સારો સાબિત થાય. છળ શબ્દથી લો તો અહીંયા જ્યારે ઉપાસના હોય તો ન હોય એને તમે જો કહો ને તો કે ના એ તો એ વખતે લખ્યું એમ, તો ભલા માણસ અનેક જગ્યાએ મહારાજ કીધું કૃષ્ણ નારાયણ એ સર્વોપરી અવતાર છે, એના કરતાં પર કોઈ નથી. આવા જ્યારે મહારાજ પંચાળાના છઠ્ઠા વચનામૃતમાં શબ્દો લખ્યા હોય ત્યારે એમ સમજવું કે અત્યાર પહેલાં જેટલા અવતારો થયા એ અવતારોમાં સર્વ કરતાં શ્રેષ્ઠ કૃષ્ણ નારાયણ છે, એના કરતાં પર કોઈ નથી. પણ અત્યાર પહેલાંની વાત છે, હવે પછી નહીં. એમ આ ગ્રંથ બધાય ગ્રંથ કરતાં શ્રેષ્ઠ છે, નો ડાઉટ. વાસુદેવ મહાત્મા બધાય ગ્રંથ કરતાં મહારાજ કે શ્રેષ્ઠ છે, પણ ક્યાં સુધી? ધર્મ ભક્તિના કુંવર નહોતા પ્રગટ્યા ત્યાં સુધી. બરાબર કરજો બાપા. મહારાજ જ્યાં સુધી આ બ્રહ્માંડમાં નહોતા આવ્યા ત્યાં સુધી, જ્યાં સુધી વચનામૃત ગ્રંથ અસ્તિત્વમાં નહોતા આવ્યો ત્યાં સુધી, જ્યાં સુધી શ્રીમદ સત્સંગ જીવન પ્રગટના ગ્રંથો, કોઈ પણ પ્રગટનો ગ્રંથ હોય, પ્રગટના ગ્રંથ કોઈ પણ જ્યાં સુધી અસ્તિત્વમાં નહોતા આવ્યા ત્યાં સુધી મહારાજ કે વાસુદેવ મહાત્મા બહુ શ્રેષ્ઠ ગ્રંથ છે, અતિ શ્રેષ્ઠ ગ્રંથ છે. પણ પ્રગટના ગ્રંથ જ્યારે અસ્તિત્વમાં આવ્યા ત્યારે પ્રગટના ગ્રંથ સર્વ કરતા શ્રેષ્ઠ હોઈ શકે એથી પર કઈ હોય જ ન શકે. આ વાત સારનું સાર છે. અને આમ કહેવાથી કે આપણે વાસુદેવ મહાત્માને હલકો નથી કહેતા, મહાન જ છે, એની કેટેગરી કે આપણે નીચે નથી લઈ જતા. દાખલા તરીકે નાનું ગામડું હોય અને એની અંદર કોઈની પાસે 50 લાખ રૂપિયાની કેપેસિટી હોય તો ગામના બધા એમ કે શું કે બહુ સુખી છે, બહુ ધનાઢ્ય છે, બધા કે એ બધા અને સુખી કે બહુ ધનાઢ્ય કે બધા મોટા માણસ કે, પણ એમાં કોઈક માણસ માનો ઇંગ્લેન્ડમાં કે અમેરિકાની અંદર બહુ સુખી અને પછી રિટાયર્ડ થાય, મનમાં એમ થાય મારે અહીંયા નથી રહેવું, મારે ગામડે જતું રહેવું છે, અને એ વ્યક્તિ અબજોપતિ હોય એ ગામમાં રહેવા જાય, એ ગામમાં એ રહેવા જાય અને પછી બધાને ખબર પડે કાં તો અબજોપતિ માણસ છે, અને પછી ઓલાને મૂકીને બધા આને વળગે અને કોઈ અંબત કહેવા માંડે કે આ બહુ સુખી છે, બહુ ધનાઢ્ય છે, બહુ જ મોટો માણસ છે, તેમાં કે ઓલે નિંદા થઈ, એમાં કે ઓલે નિંદા કરી, તેઓ આને અબજોપતિ ન કહેવો, હે ન કહેવા. એમ આ બધા લખપતિ હતા જ, આપણે કોઈને કંઈ કહેતા નથી, પણ આ અબજોપતિ આવ્યા ત્યાં, હે તને પછી ન કહેવા અબજોપતિ સ્વામિનારાયણને, ઉલાને જ મોટા કહેવા. સમજાયશ દ્રષ્ટાંત તમને? સમજાયશ એમ એ બધા મહાન જ છે, આપણે કોઈને હલકા નથી કહેતા, કોઈ નહીં નહીં, એ ગ્રંથે મહાન છે, જેમના ચરિત્રો છે એ પોતે મહાન છે, પણ આ નહોતા આવ્યા ત્યાં સુધી. બસ આ તો પુરુષોત્તમ નારાયણ પધાર્યા માટે ભક્તજનો વાસુદેવ મહાત્મ્ય બહુ સારો ગ્રંથ છે, પણ પ્રગટના ગ્રંથ એને તો તોલે જ કોઈ ન આવે. આમ સમજવું તો ઉપાસના તમારી જળવાઈ રહેશે અને કોઈની સાથે આપણે છેડાબાદ થાય નહીં. મહારાજ પછી આગળ વાત બતાવી. મહારાજ કહે વાલ્મીકી રામાયણ વિશે બહુ જ હિંસાનું પ્રતિપાદન છે અને હરિવંશને વિશે પણ બહુ જ છે, કારણ કે ભગવાન એ વખતે ક્ષત્રિયની પ્રકૃતિ વર્ત્યા છે. અને તો મહારાજ કીધું રાજાની પ્રકૃતિ હોય, રાજા રૂપે પ્રગટ ભગવાનનો અવતાર થાય ત્યારે એ રીતે વર્તે, એમાં કાંઈ આપણને મનુષ્યભાવ લાવવાની જરૂર નથી, કે એની વિશે આપણે કાંઈ ટીકા કરવાની જરૂર નથી કે એને હિંસા કરી માટી આમ છે તેમ છે. એ તો મહારાજ માનો સર્વોપરી ભગવાન આ બ્રહ્માંડમાં આવ્યા, આ વખતે સાધુ રૂપે આવ્યા, એ કદાચ ક્ષત્રિય રૂપનું ધારણ કરત, એ જ ભગવાન ક્ષત્રિય રૂપનું ધારણ કરમ, અને આવી રીતે વર્ત્યા હોત તો હું કઈ મહારાજ નીચા થઈ જાત ન થાત. એ તો જ્યારે રાજા રૂપે હોય ત્યારે એ રીતે વર્તે, એમ વર્ત્યા, માટે એમાં કે આપણે ઊંડું ઉતારવાની જરૂર નથી. પણ મહારાજે પછી આગળ વાત બહુ સરસ કરી કે રાજાની પ્રકૃતિ વર્તતા માટે એની પ્રકૃતિ કડક હતી, અમારી એવી નથી, અમારી તો બહુ જ દયાળુ પ્રકૃતિ છે. અને ભક્તજનો એ વાત પણ બહુ સ્પષ્ટ છે અહીંયા મહારાજ કે અમારી પ્રકૃતિ બહુ જ દયાળુ છે, પ્રકૃતિ દયાળુ છે. માટે મહારાજ મોટા આવું જ અર્થઘટન આપણે કરીએ, આવું જ અર્થઘટન કરીએ કે દયાળુ પ્રકૃતિ છે માટે મહારાજ મોટા, તો મહારાજની અંદર પ્રકૃતિ ભળી, લૌકિક પ્રકૃતિ, દયાળુ પ્રકૃતિ એટલે લૌકિક ગુણ થયો, થયો તો લૌકિક ગુણ ને, તો લૌકિક ગુણ જો મારી અંદર ભેળવીએ તો આપણે મહારાજને એક સારા સજ્જન માણસ તરીકે ઓળખ્યા કહેવાય. મહારાજ દયાળુ છે માટે મહાન છે એવું અર્થઘટન કોઈ દિવસ કરશો નહીં. પણ અહીંયા મહારાજ જે બોલી રહ્યા છે એ મહારાજ આ વખતે સાધુ સ્વરૂપે પ્રગટ હતા, માટે મહારાજ એમ સમજાવી રહ્યા છે કે તમે જે કોઈ પરમહંસ સંતો તમારી પ્રકૃતિ પણ દયાળુ હોવી જોઈએ, માટે તમે દયાળુ પ્રકૃતિથી વર્તજો. કોઈ તમારું માન કરે, કોઈ તમારું અપમાન કરે, કોઈ તમને બોલાવે, કોઈ ન બોલાવે, કોઈ ગાળ દે, તેમ છતાં પણ એનું ભલું થાય એમ તમે કરજો, કારણ કે તમે સાધુ સ્વરૂપે છો. અને મહારાજ કે અમે પણ આ વખતે સાધુ સ્વરૂપે આવ્યા માટે અતિ દયાળુ પ્રકૃતિ રાખી. કેવી દયાળુ? કોઈને દુખ્યો રે, દેખી ન ખમાય, દયા આણી રે, અતિ આકળા થાય, અંધન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે, એટલી બધી દયાળુ પ્રકૃતિ રાખી. ભક્તાનંદ સ્વામી કે અમારા જ ગુરુ રામાનંદ સ્વામીને પ્રકૃતિ બહુ કડક હતી, અને હતી હો, રામાનંદ સ્વામી બહુ કડક હતા. સ્વામીનો એક પ્રસંગ તમને કહું, સ્વામી કેટલા કડક હતા. જેતપુરની બાજુમાં સાંકળી ગામ છે, અમે દર્શન કર્યા છે. આ સાંકળી ગામની અંદર 12 કોશી વાવ છે, જેના બે પ્રસંગ હું તમને કહીશ. એક રામાનંદ સ્વામીની પ્રકૃતિનો પ્રસંગ કહું, અને બીજી મહારાજની મહાનતાનો પ્રસંગ. આ વાવને કાંઠે બે ઘટના ઘટેલી છે. એકવાર ફરતા ફરતા રામાનંદ સ્વામી આ ગામમાં આવ્યા, અને એ વાવને કાંઠે થોડે દૂર બેઠા બે જણા, એક સાથે સાધુ હતા. એને કીધું કે તમે ગામમાં ભિક્ષા માગી આવો. પેલા સાધુ ગામમાં ભિક્ષા માગવા ગયા. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કરીને ઉભા રહ્યા. ઘરની અંદર પેલી સ્ત્રી જે રોટલા બનાવતી હતી, એને છેલ્લો રોટલો ઘડીને હાથ ધોઈ નાખ્યા અને તાવડીમાં નાખ્યો, ત્યાં અવાજ સંભળાણો. એટલે સ્ત્રીના મનમાં એમ થયું, રોટલા ઘડાયરા, કોઈ સાધુ મહાત્મા આવ્યા છે, તમારે એને કંઈ આપવું જોઈએ. મનમાં એમ થયું આખો રોટલો આપી દઉં. ત્યાં વળતો વિચાર થયો, આખો આપીશ તો ગણતરી પ્રમાણે ઘડ્યા છે, ઘટશે તો એના કરતાં અડધો આપું. ત્યાં વળી વિચાર થયો, બિચારા અત્યારે બપોરે આવ્યા છે, અડધું હું આખો આપી દેવા દેને, તો પણ બીજો ઘડવો પડશે, તો બીજો ઘડીશ તો વળી જો મોડું થશે તો પછી પટેલો માથાનો મળ્યો જ કે એ માર મારશે. આમ મનની અંદર સંકલ્પ વિકલ્પ થતા હતા. ત્યાં પહેલા સાધુ જે બહાર ઊભા હતા અંતર્યમીપણે જાણે અને બોલ્યા કે તમારે અડધો આપો તો અડધો આપો, ને આખો આપો તો આખો આપો, જલ્દી આપો ને હું છૂટો થાય અહીંથી. અને આટલું પેલી બાઈએ જે સાંભળ્યું એના મનમાં એમ થયું, ઓહો આ તો અંતરજામી સાધુ છે, તો મારે બધા રોટલા આપી દેવા, પછી ભલે થોડું જે થવું એ થાય, પટેલો ભલે મારતો એક થી. એમાં જેટલા રોટલા હતા બધાએ સ્વામીને આપી દીધા, અને એ સાધુ રોટલા લઈ અને જ્યાં સ્વામી બેઠા ત્યાં જોડી નીચે મૂકી, અને સ્વામી પેલી પાવડી ધ્યાનની ટેકાઈ ધ્યાનમાં બેઠેલા. રામાનંદ સ્વામી પાસે પેલી જોડી મૂકી, સ્વામી આંખ ખોલી અને પેલી પાવડી હાથમાં એક માથા જીકી, પેલા સાધુ લોહી કાઢ્યું, ધડ ધડ લોહી મેળવ્યું એવા. તે સ્વામી પછી ધૂળ લઈ અને આમ છાળી અને પછી પાછ માથામાં દાબી પોતે હો રામાનંદ સ્વામીએ. આ જે ઘટના ઘટીને એ પેલા કોશ આંકનારા કોશ્યા જોઈ ગયા. એના મનમાંથી ઓલો બિચારો નિર્દોષ સાધુ ધમ તકતા તડકામાં જોડી માગીને આવ્યો, ને કાંઈ બિચારો બોલ્યો નથી, જોડી મૂકીને પગે લાગ્યો, ને આ હાવ બેઠો સામને ભવાનનો, કાંઈ કરતો નથી. એક હળી ભાંગીને મેં કટકા કરતો નથી, કારણ કે ધ્યાનનો મહિમા હોય નહીં. એક હળી ભાંગીને હવાના બે કટકા નથી કર્યા, આંખ્યું છે ને બેઠો એ બેઠો ગયા હવાનો. અને ઓલો બિચારો ધમધકતા તડકામાં જોળી માગીને આવ્યો, ને એને પાવડી મારી આમ લોહી કાઢી નાખ્યું. બધા પોતાની હિંબીલું કાઢી કાઢીને આવ્યા સ્વામી પાસે. સાધુરામ આને કેમ માર્યું કે રામાનંદ સ્વામી કહે એ મારે સાધુની વાત છે, એમાં તમને ખબર ન પડે, તમતર તમે કો હાકી રાખો. તો કે એમ નહીં ખબર ન પડે એટલે અમને બધી ખબર પડે, તો આ હવારનો બેઠો છે અહીં કે એમને ઓલે બિચાર જોડી માગીને આવ્યો છે કે નાનો છે એટલે દબાઈ દબાઈ કરશે, તું તારા મનમાં હંમેશા હું તું બોલ્યા ને હું કામ હમે માર્યો કે લાકડી પેલી. સ્વામી કે અમારી સાધુની વાત તમે જવા દો, એમ નહીં કે ને તર આ હમીલી હગી નહીં થાય કે હમણાં ભૂકા કાઢ નાખશું. રામાનંદ સ્વામી મનમાં થયું કે હવે કીધા વિના છૂટકો નથી, નહીં આ બધા વસૂટ છે ભૂકા કાઢશે. સ્વામી કે સાંભળો તો તમારે સાંભળવું છે ને, આ સાધુ ગયો જોડી માગવા છે. એમ એક સ્ત્રીને સંકલ્પ થતો કે અડધો રોટલો આપો કે આખો આપો, આખો આપો કે અડધો આપો. એમાં આને અંતરિયામી પણ જાણ્યું અને કહી દીધું કે અડધો આપવો તો અડધો આપવો, આખો આપવો હોય તો આખો આપવો. એની સામર્થ્ય ને કહી દીધી કે, અને ઓલી સ્ત્રી બધા રોટલા આપી દીધા. હવે આખા ગામમાં કહેતી ફરે કે એક સાધુ આવ્યા હતા કે મને મારી અંતરની વાત જાણી ગયા, હમણાં આખું ગામ ઢવડાને અહીં આવશે અને બધા પગમાં પડશે. ઓહો તમે તો બહુ મોટા મહાત્મા, તમે તો બહુ મોટા મહાત્મા, અને બધા પગમાં પડશે ને આને ગુમાન આવશે, માન આવશે, તે મોક્ષ માર્ગ થકી પડી જાય કે, અને હું એનો ગુરુ છું, મારી ફરજ છે આને મોક્ષ માર્ગ થકી ન પડવા દઉં, એટલે લાકડી મારી કે. ઓલા બધા તો હાથ જોડી ગયા, ઓહો આ સાધુ કેટલા મહિમા મહાન હશે. પેલી સ્ત્રીના સંકલ્પને જાણી ગયા, અડધો આપવો તો અડધો આપો ને આખો આપવો તો આખો આપો, અને એના કરતા આ કેટલા મહાન, અહીં બેઠા બેઠા અમને એમ કે હાવ એમને નવરો બેઠો છે કે, આ તો આટલા બધા મહાન સાધુ છે. એમ કહીને પછી પગમાં પીડ્યા. કહેવાનો મતલબ રામાનંદ સ્વામીની પ્રકૃતિ આવી હતી, જ્યારે મહારાજ કે અમારી પ્રકૃતિ એવી નથી, આવી ઘટના ઘટી. વ્યાપકાનંદ સ્વામી પેલું ઘોડું જીવતું કર્યું તો મહારાજ દંડ આપ્યો, પણ કેવો ખબર, લાકડી ન મારી. આવ્યા એટલે મારે આરતી તૈયાર કરી, અમને ખબર નહોતી તમે ભગવાન છો, અમે તો એમ માનતા અમે ભગવાન છીએ કે અમે તો ખોટા ભગવાન થઈને બેઠા હતા, આ જ ખબર પડી તમે ભગવાન છો માટે તમે આ ઢોલે બેહો, અમારે તમારી આરતી ઉતારવી છે કે. આરતી તૈયાર કરી, સ્વામી આ જોડે મહારાજ નહીં મારી ભૂલ, ના ના આરતી ઉતારવી જોઈએ, નહીં તો અમારી ભૂલ હતી આ સુધી, અને હામળો બધા ભક્તો આ ભગવાન છે અમે ભગવાન નથી એમ રોવડાઈ દીધા વ્યાપકાનંદ સ્વામી. મહારાજ આજ પછી જિંદગીમાં આવી ભૂલ નીકળી, બસ મહારાજની આવી પ્રકૃતિ છે. અને સાધુની પ્રકૃતિ એવી હોય એ શોભે, ગુનો હોય ભૂલો હોય અને એને વચનથી માર મારે, પણ શેનાથી મારે, વચનથી માર મારી અને એની ભૂલને સુધારવી, એ સાધુની પ્રકૃતિ. મહારાજ કે અમારી આવી પ્રકૃતિ છે, રામાનંદ સ્વામી જેવી નથી. હવે આ સાંકળી ગામને કાંઠે બીજી જે મહારાજની ઘટના ઘટી એ તમને કહું. ભગવાન ક્યારેક ક્યારેક કેવી લીલા કરે, કેટલાક સંતો ભક્તોની સાથે મહારાજ જેતપુર આવ્યા અને ત્યાં ભાણા કાપડી એની ઘેરે આવીને મહારાજ કહે અમને ભૂખ બહુ લાગે છે કે જમવાનું આપો. ઓલા કે પણ મહારાજ ઘોડેથી તો હેઠા ઉતરો, હજી માણકી ઉપર બેઠે ને એમને કે ભૂખ બહુ લાગી મારે જમવાનું આપો કે. ઓલા બધા કે પણ નીચે ઉતરો, મારે કે નીચે ઉતરાય એવું નથી કે પાછળ વાહ પડી છે મારી કે તમને માર્યા વિને મૂકે નહીં હેઠા ઉતરી કે. પછી આંબી ગયો તો પછી ઘોડે ક્યાં ચડવા રહેવાય હાય કે, ઓલી ખબર પડે ઘોડી ભગાડી દેવાય આમ, માટે આ જમવું જ કે. અને ઓલા ભક્તો કેટલા બધા મહેમા વાળા છે, કારણ કે ભાણા કાપડ એ નિશ્ચયની વાત આપણે કાલે કરી હતી, એટલે એમ એને કઈ સંશય થાય એમ હતું નહીં. મહારાજને માણકી ઉપર જ દહીં અને રોટલો આપ્યો, મહારાજ જીમ્યા. પછી ભગતજી પાણી ભરવા ગયા સળું કરવા, આટું મહારાજ માણકી ભગાડી પાણી ભરીને આવતા, મહારાજ હાલતા જઈએ, મહારાજને કે મારે ઉભારો ઉભારો પાણી પીતા જાઓ, એઠા મોઢે ભાગતા. મહારાજ કે પાણી પીવાનો ટાઈમ નથી, પાણી પીવા રહી તો ઓલી આવી જાય કે. અને એમ કરતા મહારાજ ભાગ્યા અને સાંકળી આવ્યા. કેટલાક દરબારો બધા હારે, દરબારો મશ્કરી કરતા કરતા સુરા ખાચર આદિ કે મારો બાપ આજ કે ભારે કે ભડક્યો છે કે, કારણ કે એ સખા ભગત કે ઉભા જ નથી રહેતા કોણને મારી નાખવાનું છે કે. એમ કરતા કરતા સાંકળી ફોગ્યા અને સાંકળી આવ્યા. પછી ત્યાં નાહ્યા, પાછા નાહીને પછી મહારાજ સુરવાળ પહેરતા હોય, પણ એક પાસે બે પગ નાખે, સુરોળનું હરખું આવે નહીં, એક પાસે બે પગ નાખે. અને એક પાસે બે પગ નાખતા નાખતા સુરા ખાચરને કહે, દરબાર આ વાવમાં રાયના દાણા કેટલા હામે. મહારાજને કહે, મહારાજ એનો કઈ મેળ છે રાયના દાણામાં કેટલા હામે. મહારાજ કે બસ એટલા જીવનું કલ્યાણ કરવા હાટો મેં આવ્યા છે કે સુરા ખાચરી ક્યાંય સોવણો પહેરતા આવડતો નથી, એક પાય છે એમ બે પગ નાખે છે, અને કલ્યાણ આ વાવમાં રાયના દાણા સામે એટલા કરવા આવ્યા છે, વાત ભારે મોટી મોટી કરે છે કે મહારાજ કે દરબાર અમને છે ને સોવણો પહેરવામાં ભૂલ પડે, સુરવાળ પહેરવામાં ભૂલ પડે, પણ અમને કલ્યાણ કરવામાં ભૂલ ન પડે કે એમને તમે અમે તમને ક્યારેક દેખાડીશું કે. અને પછી મહારાજ તેથી વડતાલ ગયા, વડતાલ પુષ્પદોલ ઉત્સવ કર્યો, અને નિષ્કળાન સ્વામી બાર બારણાનો હિંડોળો કર્યો, એમાં મહારાજ હિંચકે હજારો ભક્તજનો આવેલા, અને મહારાજ બાર સ્વરૂપ ધારણ કર્યા, બાર સ્વરૂપ ધારણ કરી, અને હરિભક્તો જે આવે મારાને પુષ્પહાર લાવે મારાને પહેરાવવા માટે, પણ બહુ મેદની હોય, કોક તો બિચાર 200 ફૂટ દૂર હોય, મારા આમ લાંબી હોટી કરી અને ત્યાંથી હાર લઈ લઈને પહેરી લઈ. આ દ્રશ્ય સુરા ખાચર જોયું, અને સુરા ખાચરે જ્યાં જોયું અને મહારાજની સુરા ખાચર એક દ્રષ્ટિ થઈ, મહારાજ કે સુરા ખાચર યાદ છે અમે તમને સાંકળીને વાવને કાંઠે કીધું હતું, અમને સોવણી પહેરવામાં સુરવાળી પહેરવામાં ભૂલ પડે, પણ કલ્યાણ કરવામાં ભૂલ પડે નહીં, આ જેટલા આવ્યા છે એ બધાને ધામમાં લઈ જઈશું. સુરા ખાચર નાચવા માંડ્યા, મહારાજ વાત સાચી, તમને સુરવાળ પહેરવામાં ભૂલ પડે પણ કલ્યાણ કરવામાં ભૂલ પડે નહીં. આપણને ભગવાન કેવા મળ્યા છે, કેવા મળ્યા છે, કલ્યાણ કરવામાં ભૂલ ન પડે એવા, પણ જેવા મળ્યા છે એવા ઓળખશું તો રહેવાનું જ વિચાર, જેવા છે એવા ઓળખી લેવું તો મહારાજ આ વખતે મૂકશે નહીં, પણ જેવા છે એવા જેને નથી ઓળખ્યા એને મહારાજ મૂકી દીધા. લો અમોઘાનંદ સ્વામી ઉપાડીને મૂક્યા, ક્યાં મૂક્યા, વૈકુંઠમાં મૂક્યા. લો હું કામ મૂક્યા, ભગવાન સ્વામિનારાયણને કેવા જાણતા હતા, રામચંદ્ર જેવા, તે મૂક્યા વૈકુંઠમાં. એને એકલાને મૂક્યા તો વાંધો નહોતો, ભક્તજનો કોઈ મહારાજને સર્વોપરી ન સમજે એને એની વાત મુબારક, પણ એનો સંગ આપણને ન થઈ જાય, એનો શબ્દ આપણને ન અડી જાય, એનું ખાસ અનુસંધાન રાખવું. નેત્ર ગોપાળાન સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કે અહીંયા તો 7 ધામના મુક્ત આવ્યા છે, તે જે ધામના મુક્ત આવ્યા હોય એ ધામના મુક્ત પોતાનું સ્વરૂપ ઓળખાવે, એમાં યત કરે એ બધા ત્યાં જાય. અને પછી સ્વામી તે એક વિશેષતા લખી, સ્વામી કે એ બધા પોતે સર્વોપરી ઉપાસના દઢ કરવા આવ્યો હોય, પોતે સમજતા એમ સમજે, પોતે સમજી જાય આ સર્વોપરી ભગવાન છે, પણ બીજાને સમજાવે નહીં, અને પછી પોતે ધામમાં પગી જાય અને ઓલો બીજા લબડી રહી. લો આમ લખ્યું છે કે નહીં ગોપાલ સ્વામી વાતોમાં સ્પષ્ટ લખ્યું છે, બીજા જેને ન સમજાય એની પર દયા રાખી, બિચાર નથી સમજાતા એના પુણ્ય ઘટતા હશે, પણ એનો સંગ બહુ ન કરવો, સમજ્યા, એનો સંગ કરી એ તો બીજે જાય પણ આપણને લઈ જાય, એમ ઉમરેઠનો ઇતિહાસ કહે છે. ઘટના કેવી ઘટેલી, એક બ્રાહ્મણ હતા, બ્રાહ્મણ અને આમ ધનાઢ્ય ઘર, બધાને વ્યાજવટાનો ધંધો કરે, એમાં એ બ્રાહ્મણ કોઈકને વ્યાજે રૂપિયા આપ્યા અને એના બદલે એણે એના મકાનનો દસ્તાવેજ ગીરવો લીધો, પણ એ પછી મરી ગયો બાળકો, એ મરી ગયો પછી એ જેનું મકાન હતું એની પાસે રૂપિયા થયા એટલે છોડાવવા આવ્યો, અને એણે કીધું, હું કીધું આ રૂપિયા લ્યો ને ગીરવે દસ્તાવેજ મૂક્યું છે પાછો આપો, એટલે બ્રાહ્મણે છોકરાએ ગોત્યો પણ જડ્યો નહીં, બહુ ગોત્યો પણ ન જડ્યો પછી બિચારો કંટાળ્યો અને કે ભાઈ જડતો નથી ને ઓલો ખીજાણો, તારે મારા ઘર પડાયેલા છે કાં એટલે કે નથી જડતો, અને સાચા માણસ ઉપર કોઈ ખોટું કલંક નાખે એ સહન કેમ થાય, બિચારો બહુ ઉપાધિ મુકાઈ ગયો. અને પછી ગોપાળાનંદ સ્વામી પાસે આવીને રોયો, સમકે કેમ રડશો, તો સ્વામી આવી સ્થિતિ થઈશ કે મારો બાપ મરી ગયો, દસ્તાવેજ ક્યાં મૂક્યો ખબર નથી અને જડતો નથી, ઓલો આવું કલંક નાખે છે. ત્યારે સ્વામી એ શાંતાનંદ સ્વામી સમાધિનિષ્ઠ સાધુ હતા, એને કીધું કે સાધુરામ તમે સમાધિ કરીને અક્ષરધામના બાપને પૂછ્યા જાઓ શું સ્થિતિ હે, અક્ષરધામમાં પૂછ્યો દસ્તાવેજ ક્યાં મૂક્યો, સ્વામી સમાધિ કરીને અક્ષરધામમાં ગયા, આટો મારીને પાછા આવ્યા, સ્વામી કે ક્યાં મૂક્યો, તો કે સ્વામી એનો બાપ કાંઈ અક્ષરધામમાં નથી. તો સ્વામીની એવી સ્થિતિ છે ને કે કોકને અક્ષરધામમાં મોકલે પછી જાણી શકે કે અક્ષરધામમાં છે કે નહીં, બહુ ઊંડાણવાળું રહસ્ય છે આ કથામાં. સ્વામી તો હસતા મેળ અક્ષરધામના મુક્તોને દેખી શકે, એને કાંઈ શાંતાનંદ સ્વામીને સમાધિ કરાવે અને પછી અક્ષરધામની અંદર જોઈ શકે એવું કોઈ કારણ નહોતું. પણ અમોઘાનંદ સ્વામી ભૂલ્યા, એનો સંગ કરનારા ભૂલ્યા, એમ તમે ભૂલ નહીં કરતા એ દેખાડવા હાટુ સ્વામી શાંતાનંદ સ્વામી મોકલે, ધક્કો ખવડાવ્યો, આટો મારીને આવ્યા. સ્વામી ત્યાં નથી તો સ્વામી કે તો ગોલોકધામમાં જાવ જી, કેમ છે ગોલોકમાં મોકલ્યા, ત્યાં આટો મરીને આવ્યો. સ્વામી ત્યાંય નથી. સ્વામી કીધે મારો ક્યાંય ગયો, એ કોનો સંગ કરતો હતો? કીધો અમોઘાનંદ સ્વામીનો. ત્યારે સ્વામી કે ક્યાં તેલો રામાણીઓ ક્યાં તે જાઓ ને વૈકુંઠમાં હશે કે? અને વૈકુંઠમાં જઈ ગયા, અમોઘાનંદ સ્વામી રામાયણની ચોપાઈ લલકારતા હતા અને ભગત સામે બેઠા બેઠા સાંભળતા હતા. એટલે એમાં કઈ દુઃખ નહીં, તો તમે તાર જાવું એનું છૂટ છે, ન્યાય એમ તો સુખ જ છે, સમજાય? પણ સ્વામિનારાયણનું સુખ નથી. બસ કોઈકને જવું જ હોય તો, ચોપાઈ ગમી ગઈ હોય તો એને કઈ આપણે થોડું પરાણ રોકી રખાય છે, પ્રયાસ કરીએ આપણે, અને પ્રયાસ જ હાલે છે ને, હાલે શું બીજું કોના એ પમુકે નક્કી કર નથી જ જવું અક્ષરધામમાં તો એની મરજી. રામાયણ ચોપાઈ સાંભળતા ભાઈ પૂછ્યું, ઓલો તમારો છોકરો બિચારો હેરાન થાય, દસ્તાવેજ ક્યાં મૂક્યો છે? તો લે એ તો કહેતા ભૂલી ગયો કે ઘરનો મોભાર છે ને, એ મોભારની અંદર ડગલી ડગલી પાડીને અંદર ભરાયો જ કે. પહેલાં તો આવી કઈ તેજુરી હતી નહીં, એટલે પછી આવીને કીધું કે મોભાઈની અંદર ડગલી પાડીને ભરાયો, પછી ડગલી કાઢી અંદરથી દસ્તાવેજ નીકળ્યો. ગોપાળાનંદ સ્વામીએ એ દસ્તાવેજ નહોતો કઢાવ્યો, પણ ઉપાસનાની એક રીત કઢાવી કે જો જો સ્વામિનારાયણને સર્વોપરી નહીં સમજી તો આમ મોભારમાં ઘૂસી જાઉં. માટે સ્વામિનારાયણને જેમ છે એમ સર્વોપરી સમજ્યો એમ સ્વામી બતાવ્યું. એટલે આ વાત તો સમજવી જ પડશે મહારાજ, કે અમારી પ્રકૃતિ તો અતિ શાંત છે, અતિ દયાળુ છે, રામાનંદ સ્વામી જેવી પ્રકૃતિ અમારી નથી. એવી રીતે મહારાજ બહુ સરસ વાત કરી. અને મહારાજ કે બીજા નંબરમાં અમે તરત નિર્ણય આપતા નથી, આ બહુ મહત્વની વાત બતાવી. બહુ કાળ સુધી જોઈએ છીએ પછી નિર્ણય આપીએ, આ બરાબર છે આ ખરાબ છે. રાજી થવાનું બહુ કાળ સુધી જોઈએ પછી રાજી થઈએ, કુરાજી થવાનું પણ બહુ કાળ સુધી જોઈએ પછી કુરાજી થઈએ. આ વાત મહારાજે આપણને સમજાવી કે કોઈ વ્યક્તિની એકાદ મુલાકાતમાં નિર્ણય ન લઈ લો કે આમ જ છે, સમજાય? ઘણી ફેરી ઉતાવળ કરવામાં જો આવશે તો સજ્જનને દુર્જન સમજી બેસાશે અને દુર્જનને સજ્જન સમજી બેસાશે, સંતને અસંત સમજી બેસાશે, અસંતને સંત સમજી બેસાશે. એવું ક્યારેક બની શકે? ઘટના ઘટે એવી. એ ખરેખર ભગવાનના સાધુ હોય પણ દેશકાળને અવલંબન કરી ક્યારેક એના જીવનમાં ફેર દેખાણો હોય અને આપણે નિર્ણય કરી બેસીએ કે આ તો સાધુ જ નથી, અને ક્યારેક ઓલાને હરખું ન જ વર્તું ને વર્તતો ન હોય પણ હરખું ક્યારેક વર્તાઈ ગયું ત્યારે આપણે બરાબર યોગ થઈ જાય, તો આપણા મનમાં એમ થાય આ તો ખરેખર આ સાધુ છે. તો મોક્ષમાં ઘણા બધા વિઘ્ન ઊભા થાય. એટલે મહારાજ કે બહુ કાળ સુધી તપાસ કરી, મહારાજ કે 6 મહિને જયારે ભેળો રહે ત્યારે ખબર પડે, એમ લખ્યું. લો આ સારો જ છે કે આ ખરાબ છે, પણ એક એક વારે ખબર પડતી નથી. માટે મહારાજ કે બહુ કાળે અમે જોઈએ છીએ પછી જેવો નિર્ણય લેવો ઘટે એવો લઈએ છીએ, અને નિર્ણય લીધા પછી પછી એમાં ફેરફાર કરતા નથી. નત્ર ઘણા પછી એવું હોય ક્ષણે ક્ષણે રૂષ્ટા ક્ષણે પુષ્ટા, એમ કોક બે વાત હારી કે ને કે ફલાણા સ્વામી બહુ સારા છે, બહુ સારા સાધુ છે, આજ્ઞાન ઉપાસના બધું બહુ સારું દ્રઢ છે, એટલે તરત વળગી જાય. અને પાછું કોઈ કેમ કે એમાં ક્યાં ઠેકાણો છે, એ તો આમ છે ને તેમ છે, બે શબ્દ જે સાંભળે તો પાછો ભફ લઈને પડે હેઠો, એમ સડ ઉતર ન કરવું, પેલા જોઈએ રાખવું ખૂબ, અને એમ લાગે ના ખરેખર સંગ કર્યા જેવા છે તો કરવો, એમ મહારાજ આ વચનામૃતમાં કહેવા માંગે છે. અને પછી મહારાજ આગળ બહુ સરસ વાત કરે છે, મારે તો એ જ અંગ છે જે જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું, અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું. હું તો ભગવાનના ભક્તનો ભક્ત છું, બહુ સરસ વાત મહારાજ કરી. અને મોટાની અંદર આ ગુણ હોવો જ જોઈએ. મહારાજ, હું ભગવાનના ભક્તનો ભક્ત છું ને એની ભક્તિ કરું છું. ભક્તિ એટલે પ્રેમ, પ્રેમ એટલે હેત, હેત એટલે યાદગીરી. મહારાજ કે અમે એટલું બધું અનુસંધાન રાખીએ છીએ, સત્સંગમાં નાનામાં નાનો ભક્ત હોય એની પણ અમે સંભાળ રાખીએ છીએ. નાનો છે માટેની શું ખબર પડે એ મને અમે કાઢી નાખતા નથી એમ મારે જ્યાં કહે છે. એમ તો ભગવાનના ભક્તના ભક્ત છે. નાનામાં નાનો મુમુક્ષ હોય, સત્સંગમાં કાલ હવાર આવેલો હોય, તોય પણ એ મોક્ષ માર્ગ થકી પડી ન જાય એનું અમે બરાબર અનુસંધાન રાખીએ છીએ. મહારાજ કે રખે ને પડી ન જાય સત્સંગમાંથી, એમ અહીંયા કીધું છે. સમજાય છે કે સત્સંગમાં નાનો નાનો ભગત હોય એને પણ અમે દેખભાળ રાખીએ છીએ અને મોટાની અંદર આ ગુણ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? વિશાળ મોટો સત્સંગ હોય, કોને સુખ છે કોને દુઃખ છે, પછી પોતાનું ઘર હોય કે પોતે સાધુ હોય તો મંડળ હોય, ઘરના વડીલ અનુસંધાન રાખવું જોઈએ કે નાનામાં નાની વ્યક્તિને કાંઈ તકલીફ નથી ને, નોકર હોય તો એનું પણ અનુસંધાન રાખવું ઘટે એને કાંઈ તકલીફ તો નથી ને. કારણ કે આપણા મનમાં એમથી આપણો નોકર છે એને, અરે આપણે શું મતલબ એમ, એ ગમે એમ રે. મહારાજ કે નોકરની સાથે પણ બેઈમાની કરનાર વ્યક્તિને ક્યારેક બહુ મોટી સહન કરવાનો વારો આવે. નોકરની સાથે વફાદારી રાખી હોય તો નોકર કદી પણ શેઠની વફાદારી, મૂકેની પ્રાણ સાથે વફાદારી રાખે. માટે મહારાજ કે નાનામાં નાનો જે ભક્ત, એનો અમે ભક્ત છીએ ને એની ભક્તિ કરીએ છીએ. નાનામાં નાનો સત્સંગમાં હરિભગત હોય એની પણ અમે સંભાળ રાખીએ છીએ, કાંઈ ખબર ન પડતી એવો હોય તો પણ એની સંભાળ રાખીએ છીએ અને પ્રેમથી બોલાવીએ છીએ. નત્ર ઘણી ફેર કેવું બને ખબર, મોટો હરિભગત હોય જ બોલાવે. એ મોટો હોય તો પાછો કેમ ખબર, રૂપિયામાં જ મોટો, બાકી સત્સંગની કાંઈ ગતાગમ ન હોય. કેમ મોક્ષ થાય ને કેમ ભગવાન પમાય એની તો કઈ ખબર, એ તો રસ્તો જ ન જોડ્યો હોય, એમને બિચાર મોટો કરી દીધો એમને. અને તમે વિચાર કરો, ડિગ્રી વિના માણસ મોટે પ્રાપ્ત કરી લે, ડિગ્રી વિના રૂપિયા ખવડાવી ખડાઈને કોઈ સર્જન ડોક્ટર ડિગ્રી લઈ લે, એ ઓપરેશન કરે એમ વળે હું, એ માણા મારવાનો ધંધો કરે ને. એમ સત્સંગમાં ઘણી ફેરી કેવળા લોકની મોટેપથી એવી મોટે બધી પ્રાપ્ત થઈ ગઈ હોય, જ્યાં જાય ને દોહરા જો હાર પહેરાવે, ઝુકાઈ દે બિચારાને. સત્સંગની કાંઈ બીજા ગતાગમ ન હોય, મોક્ષ કેમ થાય ખબર ન હોય, ભગવાન કેવા છે ખબર ન હોય, નિર્વાસની કેમ થઈ બિચારાને ખબર ન હોય. અને એક વાત ભક્તજનો બહુ સાચી કહું, ત્યાગી થાય ને બહુ વિદ્વાન થાય એને મોક્ષમાં બહુ વિઘ્ન ઊભા થાય છે. કારણ કે ગમે તેવા બધા શાસ્ત્રો વાંચે અને પછી ગોતે અમે ક્યાં સ્વામિનારાયણ છે, હવે બિચાર એ બધા ઋષિ મુનિઓ લખેલા, એને સ્વામિનારાયણ ક્યાંથી ગતાગમ હોય, એને બીજા ક્યાંથી લખ્યું હોય, એમ ન જડે પછી એમ ક્યાંક સ્વામિનારાયણ સર્વોપરી હોય આમાં ન લખ્યું હોય, અને ક્યાંક જરા તરા ઊંડાણ ભર્યું હોય તે સમજાય નહીં અને પછી બીજે રસ્તે ચડી જાય. એટલે વિદ્વાન થયા પછી સાધુને બહુ મોટું વિઘન થાય કલ્યાણમાં, અને હરિભગત બહુ રૂપિયાવાળો થયા પછી અને બહુ મોટું વિઘન થાય. શું કામ થાય, એને કોઈ સાચું ક્યાંય જ નહીં. ગ્રહસ્થ તો ન કે ભાઈ સાધુ ન કે, કારણ કે અમારે મોટા મોટા મંદિરો બાંધો હોય ને પાછા, અમે તમને હા જોઈ કે તમે સેવા ન કરો એમ. અને કોઈ કેમ કે સ્વામી ભલે આમ, અરે આવા દેન ભલા માણા આવા દેન, અને હાચું બિચારાને કોઈ દાડો કે નહીં, અને મતલબે મોટો મોટો કરી અને બિચારાને મોક્ષ માર્ગ થકી પાડી નાખે. પણ આ સંપ્રદાયની રીત એવી નથી. શાસ્ત્રમાં ઊંડાણ ફરી દ્રષ્ટિ નાખો, આ સંપ્રદાયની રીત કેવી છે. એકવાર જૂનાગઢની અંદર શિવલાલ શેઠ આવ્યા, શિવલાલ શેઠ ગુણાતીતાનંદ સ્વામીને જ્યાં પગે લાગ્યા ને સ્વામી હાથનું કાંડું પકડીને સ્વામી કહે શિવલાલ, ત્યાં ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા અને ભાવનગરની અંદર રઘુવીરજી મહારાજને અસવારી મોટી કાઢી, એટલે તું તારા મનમાં એમ માનશું કે હું બહુ મોટો થઈ ગયો, પણ તારા જીવને સામે જવું છું તો અડધો સત્સંગ નથી રહ્યો. શિવલાલ શેઠ એટલે નવલખા શેઠ, એ વખતે સંપ્રદાય બધા કરતા ધનાઢ્યમાં ધનાઢ્ય ભક્ત, પણ ગુણાતીતાનંદ સ્વામી આમ સ્પષ્ટ કીધું, સ્વામી કીધું અને શિવલાલ શેઠે હાથ જોડ લીધા, સ્વામી મારી ભૂલ થઈ ગઈ કે સાચી વાત છે તમારી. બેની કેટલી, સ્વામી કેટલા નિડર અને પહેલાની કેટલી મુમુક્ષુતા, કેટલી મુમુક્ષુતા, આ બેમાં તકલીફ. અમને લાલચ એટલે કઈ ન હજી, અને તમે પચાવ્યા કે અમનો આવતા છે, કારણ કે બધે બહુ સન્માન થયું હોય બધે, અને પછી એકાદ કહો કે તો એ વહમું લાગે, સમજાય, કારણ કે બધે માન સન્માન થયું, બધે બહુ મોટા કહેવાના, પછી કોઈ એમ કે આ તેમ બરાબર નથી કરતા, એટલે મનમાં હું થાય આ તે બધા ક્યાં ખોટું કહેતા છે, અને આ વળી સાધુ એમ કે તેમ બરાબર નથી કરતા, એટલે આ પડે નહીં જીવને, અને મતલબ બિચારો કલ્યાણ માર્ગે ચાલી શકે નહીં. સંપ્રદાય રીતો તમે જો શિવલાલ શેઠ સભામાં બેઠા ને આત્માનંદ સ્વામી કથા કરતા હોય, શિવલાલ શેઠને બીજું તો કઈ વ્યસન નહીં, પણ સોપારી ખાવાનું વ્યસન, મોઢમ કટકો નાખ્યો ને કટ દઈને અવાજ આવ્યો, સ્વામી શું બોલ્યા ખબર, સ્વામી જાણી ગયા શિવલાલ શેઠે જ ખાધી, પણ સ્વામી કેવું બોલ્યા, આ કૂતરાને હાડક્યું કરડ કરડ કરતો એમ કોણ કડકડ કરે છે, કે ઊભા થઈ ગયા શિવલાલ શેઠ, એક બાજુ જઈને થૂક્યા મોઢું ધોઈને દંડવટ કરીને સ્વામીને કે સ્વામી હું ખાતો તો, પણ આજથી નિયમ જિંદગીમાં કોઈ દી મોઢામાં હોપારીને કટકો નહીં મૂકો, કે આ સંપ્રદાયની રીત છે. આ તો ગમે એટલો બે વ્યસનમાં ડૂબી ગયો, હાવ કલ્યાણ માર્ગ થકી ફંટાઈ ગયો હોય, અને હાવ જાણતો એમ તો ન કે ના ના, આપણે નક્કી કરીને જે આવ્યા ટાર્ગેટ એ અધૂરો રહે એમ, કારણ કે પોતે ટાર્ગેટ નક્કી કર્યો હોય, ભગવાન સ્વામીને હોપી દે તે ટાર્ગેટ બધા પૂરા કરે, પણ એટલો વિશ્વાસ હૃદયમાં હોય નહીં, પણ શ્રીજી મહારાજ એમાં રાજી થાય નહીં. માટે ભગવાનના ભક્તો બરાબર અનુસંધાન રાખે. મહારાજ કે હું તો ભગવાનના ભક્તનો ભક્ત છું ને એની ભક્તિ કરું છું, નાનામાં નાનો હરિભગત હોય, નાનામાં નાનો હરિભગત હોય, પણ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત હે, ભગવાન સ્વામિનારાયણ તમે કલ્પના તો કરો, 5 અબજની વસ્તી એમાં ભગવાન સ્વામિનારાયણ આશ્રિત કેટલા, 1-1.5 કરોડ હશે માંડ કરીને, 5 અબજની વસ્તીમાં આને ભગવાન સ્વામિનારાયણ ઓળખાઈ ગયા, આને ઓળખાઈ ગયા, આપણા હૃદયમાં આનંદ થવો જોઈએ, ગદગદિત હૃદય થવું જોઈએ. બની શકે સત્સંગમાં નવો ખાલી કંઠી જ પહેરી હોય, પણ કંઠી પણ સ્વામિનારાયણની પહેરી ને, હે લગ્ન ન થયા, દાખલા તરીકે લગ્ન ન થયા, પણ કોઈ કન્યાના અબજોપતિની સાથે ખાલી વ્યવસાય સંબંધ થયો હોય, ખાલી સંબંધ કંઠી બાંધી સંબંધ થયો ભગવાન સ્વામિનારાયણનો, પણ કોની સાથે આમ, કોની સાથે સંબંધ, અબજોપતિની સાથે, ભગવાન સ્વામિનારાયણની સાથે સંબંધ થયો, આવી એ રાંકની પત્ની ન કહેવાય, એટલો મહિમા આપણા હૃદયમાં હોવો જોઈએ. આ તો ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છે, ભલે નાનો હોય તોય મારા હૃદયનો શણગાર છે, મારા હૃદયનો શણગાર છે. મહારાજ કે એવું તમે સમજો, મહારાજ કે એમ સમજે તો જ મોટે શોભે, મોટાની અંદર નંતર શોભે પણ નહીં. અને મહારાજ કે અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટે શોભે નહીં. ભગવાનના ભક્તને જે મોટો ન સમજતો એની અંદર કોઈ મોટે શોભે નહીં. અને ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવ્યો છે તે અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા છે. ભગવાનના ભક્તનો અભાવ આવ્યો તો મોક્ષ માર્ગ થકી અનેક પડ્યા છે. નારૂપંથ નાના અને નાથ ભક્તનો અભાવ આવ્યો તો પડી ગયા, એવા તો કંઈક પડી ગયા. માટે ભગવાનના ભક્તનો અભાવ હૃદયમાં આવવા દેવો નહીં. અને જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે, અને જેનું ભૂંડું થાય છે તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે, અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કર્યાનો ઉપાય છે. ભગવાનના ભક્તની સેવા કરવી એ જ ભગવાનને રાજી કરવાનો ઉપાય છે. મહારાજ અહીંયા એક બહુ અદ્ભુત પોઈન્ટ બતાવ્યો, અમારી સેવા કરવી એ અમને રાજી કરવાનો ઉપાય છે એમ નહીં, અમારા ભક્તની સેવા કરવી, અમારા ભક્તની સેવા કરવી એ જ અમને રાજી કરવાનો ઉપાય છે, એમ કેમ કીધું છે. બહુ સરસ પોઈન્ટ છે, અને આ ભગવાનના ભક્તને જો પોઈન્ટ સમજાઈ જાય તો ખરેખર આઠો જામ આનંદ વર્તે. મારે કે અમારી સેવા કરવી એમાં અમારો રાજીપો સંપૂર્ણ એમ નહીં, ભગવાનના ભક્તની સેવા કરવી, કારણ કે જીવને ભગવાનની સેવા થાય, સમજાય. પણ ભગવાનના ભક્તની સેવા કરવી કઠણ પડે. દાખલા તરીકે ઠાકોરજીનું વાસણ ઉટકવા હોય ને તૂટકી નાખે, પણ કોઈ હરિભગત જીમ્યો હોય ને એની થાળી ઉટકવી પડી તો હે બહુ કઠણ પડે. અને બીજા નંબર મહારાજ એ પણ સાથે બતાવે છે કે મોટેરો હોય એની સેવા થાય, મોટેરો હોય હરિભગતમાં મોટેરા હોય ને સાધુ મોટેરા હોય એની સેવા થાય, પણ નાનેરાની સેવા કરવી તો મહા કઠિન પડે. દાખલા તરીકે મોટેરા હોય અને સાધુનો મંડળ મોટેરો માથું બાદ દુખતો કે લાવું હું દાવી દઉં એમ, ઓલો બીજા પડખે હું તો ઊંકારા કરતો ન્યા કોઈ પાસે ન જાય. જો મહારાજ કી વાત ખોટી છે. કાંઈક વસ્તુ પદાર્થ જોતી મોટો માગે તરત હાજર થાય, અને નાનો માગે ને તો કે નહીં થાય, તો મહારાજ કી વાત ખોટી છે. નાનો હરિભગત હોય તોય પણ એની સેવા કરે. મહારાજ કે એમાં મોર સંપૂર્ણ રાજ ઓલેની તો કરવાના જ છે, બધાય ઓલેની તો કરવાના જ છે, જેની નથી કરતા એના આપણ બરા ધરાયેલા ને કેલા ખા ખા એટલે પણ ભૂખ્યો બિચાર પડખે બેઠો એને કોક આપણ જરા કોળ્યો. મહારાજ એવું અહીંયા કહે છે લો કે નાનામાં નાનો ભક્ત હોય એની પણ સેવા કરવામાં જરાય આંચકો ન લાગે ત્યારે એના ઉપર ભગવાન બહુ જ રાજી થાય છે. ઉકા ખાચરની કાલે વાત આવી હતી ને મધ્યનો 25મામાં, મહારાજ કે ગમે તેવી વાસના હોય તોય ટળી જાય. શું કામ? એને નાનામાં નાની સેવા કરવાની ટેવ પડી હતી. સેવા બધી કહેવાય. દાખલા તરીકે કથા વાર્તા થતી હોય, મોટો ઉત્સવ હોય, એમાં સ્ટેજ ઉપર ફૂલ આપવા ફૂલહાર આપવાની સેવા કરે, એ સેવા જ કહેવાય ને. તૈયાર હાર કરીને આપતો હોય એ સેવા જ કહેવાય. અને મોટા ઉત્સવ હોય, અહીંયા આપણે ન હોય પણ ઇન્ડિયામાં કેવું હોય, પછી હજારો ને લાખો માણસો ભેગા થાય એટલે સંડાસ ને બાથરૂમ બધું બનાવ્યું હોય, એ સાફ કરવું એ સેવા જ કહેવાય. પણ હાર પહેરાવવા માટે સ્ટેજ ઉપર જવા માટે 25 જણાની લાઈન થાય, પણ સંડાસ બાથરૂમ સાફ કરીને વાત આવે તો આ પડે નહીં. પણ ભગવાનનો મહિમા સમજાણો હોય તો જરાય એમાં સંકોચ થાય નહીં. અમારે શિબિરની અંદર એક દેશીભાઈ કરીને મુંબઈના હરિભગત આવે, બહુ મોટો માણસ. અહીંયા આવ્યા પછી અમારા મનમાં એમ થયું કે ઇન્ડિયામાં આમ સ્તરમાં ફેર છે, નાનો બહુ નાનો છે, મોટો બહુ મોટો છે, પણ ઇન્ડિયામાં જે મોટા છે ને એટલા મોટા અહીં ઓછા જોવા પડે છે. હાવ હાચું તમને કહું, પોતાને ભાવનગરમાં, સુરતમાં, મુંબઈમાં, હોંગકોંગમાં, રોંગકોંગમાં બધે ડાયમંડની ઓફિસો છે, કરોડોપતિ છે એમ આપણે કહીએ ને તો ટૂંકવા પડીએ આપણે. એવો માણસ છે શિબિરમાં આવે, પણ શિબિરમાં આવે ને તો દરેક ફેરી સંડા સાફ કરવાની સેવા કરે, ગમે એટલી સંતો ના પાડે નહીં કે સ્વામી હું તો એ જ કરીશ કે. આમ લેંઘો પહેરો ખબર ન પડે આટલો મોટો માણસ છે. પહેલાં સવારમાં વહેલા જાગે, 3:30-4 વાગે જાગી જાય, અને સંતો ભક્તો હાલવાનો રસ્તો હોય ને એ બધા કાકરા વીણે, કોકને લાગે મજૂર માણા હશે. અને તમને ખોટું લાગતું તમે ફોન કરી પૂછી શકો, ભૂલેશ્વર મંદિર છે સુરતમાં, મુંબઈમાં, એ વધારે મુંબઈ રહે, બધા દેશમાંથી ફરીને મુંબઈ રહે, મુંબઈમાં સવારમાં ત્યાં પહોંચી જાય 11 વાગ્યા સુધી મંદિરમાં હોય, પણ બધા પોતા મારવાનું બધું કામ એ પોતે કરતા, લેંગો પહેર્યો હાદો કાંઈ માટે 12 મહિના માટે, જ્યારે મુંબઈ હોય ત્યારે એ પોતા મારવાનું કામ એનું જ હોય. 2 કલાક સુધી સાફ સફાઈ કરી, 1 કલાક સુધી ઠાકોરજી પાસે માળા ફેરવે, અને પછી એટીકેટી કેટ થઈને જાય ત્યારે એમ લાગે મોટો શીઠિયો છે. ત્યાં જ એને એક ભૂલેશ્વર મંદિરમાં એક ઝૂંપડી છે ને નાની, એમાં જ પોતાને કપડાં રાખી મૂક્યા છે, ત્યાં જઈને લેંઘોની પહેરી લે, અને પછી જ્યારે ઓફિસ ઉપર જવાનું થાય ત્યારે બરાબર, કારણ કે એ રીત છે સમજ્યા, જે સ્તરે જેમ રહેવું ઘટે એમ રહેવું જોઈએ. ઓફિસમાં જઈને ફાટેલ તૂટેલ કપડાં પહેરે એમ ન હાલે. ભગવાનના ભક્ત અને ભગવાનના સંતની પાસે દાસનો દાસ થઈને વર્તે, પણ નોકર પાસે એમ ન હાલે ને, તો ઓર્ડર કરવો પડે જ્યાં જેવું સ્થાન એમ. અને મહારાજ તમે જુઓ, દાસ પણ વર્ત્યા છે અને સ્વામિત્વ પણ વર્ત્યા છે. મહારાજ હાથ પણ જોડ્યા છે અને આંખ પણ કાઢી છે, પાછી એવી રીતે પણ વર્તે. એટલે કહેવાનો મતલબ ભક્તજનો, હવે તો એવી સ્થિતિ આવવાની પણ નથી, પણ મનમાં તો એવી જ ભાવના હોવી જોઈએ કે હું તો ભગવાનના ભક્તનો ભક્ત છું, ભક્તની સેવા કરો એમાં ભગવાન સ્વામિનારાયણ બહુ જ રાજી થતા છે. અને આધારણ સ્વામી ગ્રંથમાં લખ્યું, કેવું લખ્યું ખબર છે, કે સમય ઉત્સવ જ્યારે થાય ત્યારે બીજી ત્રીજી સેવા કરનારા તો બધા મળે, પણ રસોઈ કરનારા જાજા મળે નહીં, જમનારા ઘણાક હોય પણ કરનારા જાજા જડે નહીં. અને જે રસોઈ કરી અને ભગવાનના સંતો ભક્તો બધાને જમાડે છે એના પર તો હું અખંડ મૂર્તિ કોઈ ધારે જેટલો રાજી થાવ એટલો રાજી થાવ છું એમ ભગવાન સ્વામિનારાયણ આધારણ સ્વામીના ગ્રંથમાં બોલ્યા. અને એથી આગળ મહારાજ બોલ્યા, મહારાજ કે સંતો ભણતા હોય એટલી સેવા ન કરી શકે, ભણનારા સંતોને બદલે બીજો કોઈ જો સેવા કરે તો એના ઉપર તો એટલો બધો રાજી થાવ છો કે ભગવાનની અખંડ મૂર્તિ ધારે એના કરતા ડબલ રાજી થાવ છો. આ રાજી થવાનું બધા માધ્યમ છે. લો મહારાજ અદ્ભુત વાત બતાવે. મહારાજ કે ભગવાનને રાજી કરવાનું માધ્યમ પણ ભગવાનના ભક્તની સેવા કરવી એ છે, અને દ્રોહ કરવાનું સાધન પણ ભગવાનના ભક્તને દુભો એ છે. માટે અમારો તો એ જ સિદ્ધાંત છે, જે ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ કાંઈ મનમાં શોક ન થાય. મહારાજ આજ્ઞા કરે તેમ દૂર રહો અથવા એમ કે પાસે રહો, પણ એમાં હરખ શોક એને થાય નહીં. અને ભગવાનની પાસે રહેતા હોઈએ ને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારું નથી જાણતો. મહારાજ પરોક્ષપણે વાત કરે છે. મહારાજ એવું જ કહેવા માંગે, મારી પાસે રહેતો હોય પણ મારો રાજીપો ન હોય તો હું કામનું, દૂર રહ્યો હોય પણ મારો રાજીપો હોય તો એ મારી સાથે છે. અને સર્વશાસ્ત્રનું પણ એ જ સાર છે, જે ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું, અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પીડ્યો જાણવો. અને જેને ભગવાનને ભગવાનના ભક્તનો સંગ છે ને ભગવાનનો રાજીપો છે ને તે જો મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં છે. એને દેહને મૂકીને ભગવાનના ધામમાં જો એમ નહીં, જેના પર ભગવાન રાજી થયા એ સતે દેહે જ ભગવાનના ધામમાં જ બેઠો છે. કેમ જે સંતરી સેવા કરે છે ને ભગવાનના ગમતામ છે તે ભગવાનને સમીપે જઈને જ નિવાસ કરશે, એ દૂર રહેવાનો નથી. અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત ઉપર ઈર્ષા છે તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે. મહારાજ કે ભગવાનની સેવા નથી કરતો અથવા તો ભગવાનનો જેની પર રાજીપો નથી કે ભગવાનના ભક્ત કે ભગવાનના સંતને દુવ્યા છે તો ધામમાં છે તો જરૂર હેઠો પડશે. તો અક્ષરધામમાંથી એક બાજુ તેમ આપણે કીધું હતું, એકવાર વિઝા મળી જાય પછી ફાઇનલ પાછું આવવું પડતું નથી, નામત આવ્યું હેઠો પડશે. તો ભક્તજીનું બહુ સુંદર અર્થઘટન મહારાજ અહીંયા સમજાવે છે. ધામમાં હેઠો પડશે એટલે અક્ષરધામમાં હેઠો પડશે એમ નથી, કારણ કે અક્ષરધામમાં ગયા પછી ત્યાં કાંઈ ભગવાનના ભક્ત કુરાજી થાય એવું કર્મ થતું નથી, સમજાય છે? કારણ કે એને માયા જ નથી. માયા હોય તો ઝઘડો કરાવે ને, તે માયાનો લેશ નથી, ઝઘડો કોણ કરાવે? ત્યાં તો બધાએ ભક્તોના મનમાં એમ થાય, ભક્તજનો ત્યાં સુખમાં તારતમ્યતા જરૂર છે, પણ બધાએ ભક્તોના મનમાં એમ જ થાય છે મને બહુ જ સુખ આવે છે અને આ બધાને એવું જ આવતું છે. એમ ખબર પડે ને કે આને મારા કરતાં અધિક આવે છે તો ન્યાય ઉપાયથી થાય, પણ એમ થતું ને બધાને એમ છે મને તો બહુ જ આવે છે બહુ, અને બધાને એમ જ આવતું છે એમ માને છે એટલે ત્યાં કાંઈ ડખો છે નહીં. તો અહીં મહારાજ કે ધામમાં જ પાછો પડી છે કેમ સમજવું? તો અહીંયા મહારાજ એવું કહેવા માગે છે કે ભગવાનના ભક્ત હોય અને ભગવાનના ભક્તનો કોઈનો દ્રોહ કરે, ભગવાનના ભક્તનો દ્રોહ કરે તો એનું સ્થાન અમારા હૃદયમાંથી નીકળી જાય. અને અમારા હૃદયમાં જે સ્થાન નીકળી ગયું જ મોક્ષ માર્ગ થકી પડી ગયો, અમારા હૃદયમાંથી સ્થાન નીકળ્યું એટલે અમારી પાસે રહેવાનો નથી, અને અમારી પાસે જે નથી રહેવાનો એ અક્ષરધામમાંથી હેઠો પડ્યો સમજવો. આવું અર્થઘટન આનું કરીએ તો જ એ સુયોગ્ય બની શકે. મોટા મોટા સંતો ભક્તો આવી જ રીતે આનું અર્થઘટન કર્યું છે કે અક્ષરધામમાંથી પડ્યો એ જ જાણવો, ભગવાનના હૃદયમાંથી એનું સ્થાન નીકળી જાય. પછી ભગવાનની પડખે ભલે બેઠો હોય, તમે જોજો કોઈક દૂર હોય તો આપણે એને યાદ કરતા, અને કોઈક પડખે બેઠો ને તમે થાય ક્યારે આ ભલા જાય ન હોય એવું. મહારાજની એમ જ છે, મહારાજ દૂર એલા ભક્તોને યાદ કરે છે ને પડખે બેઠેલાને મનમાં સંકલ્પ કરે જાય તો સારું એમ. શું કામ? ભગવાન ને ભગવાનના ભક્તનો એ દ્રોહ કરે છે, અને ભગવાન ને ભગવાનના ભક્તની સાથે એ જ છે, દૂર છે તોય સાથે છે. આમ તો આપણે બોલી છીએ દૂર છે, બાકી ભગવાનથી દૂર છે જ કોણ? ભગવાન સર્વત્ર જગ્યાએ છે તો એ ભગવાનની સાથે જ છે, અને ભગવાનનો દ્રોહ કરે છે તો સાથે હોવા છતાંય પણ એ પડી ચૂક્યો છે માનવું. માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે, અને જેમ અમારો નિશ્ચય છે તેમ જ તમારે પણ નિશ્ચય કરવો મહારાજ, કે અમારા જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરવી છે. અહીંયા મહારાજ જ્યારે જ્યારે અમે જે જે બ્રહ્માંડમાં જઈએ ત્યાં ત્યાં અમારે ભગવાનના ભક્તની સેવા કરવી છે, તો મહારાજ શું સેવા કરે? મોટા મોટી સેવા કઈ? જીવાત્માને માયા થકી પર કરવો, એનાથી મોટી કોઈ સેવા નથી એમ સત્સંગ જીવન બોલ્યું છે. સત્સંગ જીવનની અંદર સ્પષ્ટ ઉલ્લેખ લખ્યો, સંતો જ્યારે આવ્યા છે બદ્રિકા આશ્રમ ત્યારે ભગવાન નારાયણ એવું બોલ્યા, હે પરમહંસો, તમે મને બહુ જ વાલા છો, તમે મને બહુ જ વાલા છે. એનું કારણ એ છે, યશ્ય સન્ના ભવાન મુક્તિમ તસ્યમ વો સંગમો ભવેત નેવ જાયતે પ્રીતિ શ્રીમન નારાયણ પ્રભુ. હે સંતો, તમે મને બહુ વાલા છે, એનું કારણ કે જીવાત્માનો જ્યારે મોક્ષ નિકટ આવે ત્યારે તમારા જેવા પરમહંસોની પ્રાપ્તિ થાય છે. અને યમ આત્મપ્રિયા મેસ્થ યન્મામ ચિંત્યથા નિશમ, જ્યારે જીવાત્મા મને પામી જવાનો હોય ત્યારે તમે મને મળો છો, અને સંતો તમે મળો છો ત્યારે જીવાત્મા મને પામે છે. તમે અભય વર આપો છો, અભય દાન આપો છો. દુનિયામાં ઘણા બધા પ્રકારના દાન છે, પણ અભય દાન જેવું કોઈ દાન નથી. જીવાત્માને જન્મ મરણથી પર કરવો એવું કોઈ દાન નથી. અને ભગવાન સ્વામિનારાયણ કે અમે ભક્તની સેવા કરીશ, આ જ સેવા કરીએ છીએ, અને મારા સંતો પણ આ જ ભલામણ કરી. સંતો તમે આ જ સેવા કરજો. શું સેવા કરજો? જીવાત્માને કાળ માયા પાપ કર્મ તમામ થકી મુક્ત કરી અને મારા ચરણારવિંદ સુધી પહોંચાડજો. આના કરતા મોટી કોઈ સેવા નથી. અને આ વાત આપણને બોલાણી છે એટલે પછી બીજી ત્રીજી ઘણી બધી સેવા કાઢે છે આપણે લો. અને આ સેવા જ મોટી છે. ભક્ત ચિંતામણીનો પુરાવો પૂરે છે. રામાનંદ સ્વામીના સમયમાં ઘણા બધા સદાવ્રતો ચાલતા હતા. મહારાજે સદાવ્રતો કરાવ્યા બંધ. મહારાજ કે અમે નાશ્વત અન્નનું સદાવ્રત આપવા માટે નથી આવ્યા, અમે તો અભય દાનનું સદાવ્રત આપવા માટે આવ્યા છીએ. સંતો તમે આવા સદાવ્રતની અંદર જો રોકાઈ રહેશો તો અભય દાનનું સદાવ્રત કોણ આપશે? માટે કરો બંધ. મહારાજ બંધ કરાવી ગામડે ગામડે સંતોને ફેરવી ફેરવી અને અભય દાનનું સદાવ્રત મહારાજે અપાવ્યું છે. અને મંદિરો મહારાજ જે કર્યા એ પણ આ દાનના સદાવ્રત માટે જ કર્યા છે. અને ભક્તજનો એમ જો ન હોય, દાનના સદાવ્રત માટે જ મહારાજે મંદિરો કર્યા એમ જો ન હોય તો મહારાજ પોતે સંકલ્પ કરત નહીં કે હવે અમારે આ લોકમાંથી વિદાય લેવી છે. અમે હતા ત્યાં સુધી તો અનંત આત્મા અમને પામ્યા છે, પણ અમે ગયા પછી પણ મોક્ષનો માર્ગ ચાલુ રહે એવું કંઈક કરવું છે. આવો જ્યારે મારા સંકલ્પ થયો ત્યારે મારા ત્રણ ગુઢ સંકલ્પો કર્યા છે. સત્સંગનો પુરાવો પૂરાય ધ્રુત અવતારમ યત કાર્યમ તત્કૃતમ સકલમ કિલ, મારે કરવાનું બધું જ કામ પૂર્ણ થયું છે, તથાપિ ભાવિનામ નૃણામ કાર્યમ કિંચિત ધિતમ મયા, તેમ છતાંય ભવિષ્યમાં પણ મોક્ષનો સદાવ્રત કાયમ માટે ચાલુ રહે એવું કંઈક હું કરું. ત્યારે મારા ત્રણ ગુઢ સંકલ્પો કર્યા, જેમાં પહેલો સંકલ્પ કર્યો કાર્યિત્વા મંદિરાણી, હું મારા હાથે મંદિરો બંધાવીશ.